నమోయ్యంతారం నమో సిద్ధాళం నమో విజ్ఞానం నమో వజ్రాయాణం నమో సవసాహూణం. శ్రీ గిరిశాసన్ గురు నమో నానావిధ సుఖకార ఆత్మహిత ఉపదేశితే కరి మంగళాచార. సోహి గిరిశాసన్ మే ఆత్మానుశాసన కృత జ్ఞాతి దుఃఖ హారి సుఖ కారి సాతి శాసనా. జాగు గుణ భద్ర కర్తా గుణ భద్ర జాగు జ్ఞానీ భద్ర గుణ ధారి భవ్య కరత ఉపాసనా. ఏసి సారే శాస్త్ర కో ప్రకాశ అస జీవనీ కో బనే ఉపసారే నాశి మిథ్యా భ్రమ వాసనా. તાતે દેશે ભાષા કરી અર્થ કો પ્રકાશે કરો જાતે મંદ બુદ્ધિ ઉકે હોત અર્થ ભાષના. જાતે મંદ બુદ્ધિ ઉકે હોત અર્થ ભાષના. જો લક્ષ્મી કે વિનય રૂપ નિલય રૂપ અવિનાશી પ્રભુ કો ઉધાર. ગ્રંથ રચુ આત્માનું શાસન ભવ્ય જનો કો હૈ સુખકાર. હે આત્મન તું દુઃખ સે ડરતા અર સુખ કી વાંછા કરતા. ઇસીલિયે મેં દુઃખ હારી અર સુખકારી રચના કરતા. મધુર વિપાકી ઉપદેશામૃત યહ યદિ કટુ ભી ભાસિત હો કટુ ઔષધિ ગ્રાહક રોગી બન કિંચિત તુ ભય ભીતન હો. કિંચિત તુ ભય ભીતન હો. આત્માનુશાસન ગ્રંથ વિરાજમાન છે. ગુણભદ્ર આચાર્ય દેવ દ્વારા રચિત આત્માનુશાસન ગ્રંથની આજે આપણે 139 નંબરની ગાથા ઉપર ચર્ચા કરવાની છે. લાસ્ટ ટુ લાસ્ટ સન્ડે આપણે 138 નંબરની ગાથા ઉપર ચર્ચા કરી હતી. 139 નંબરની ગાથા પણ બહુ સરસ છે. સોરી 139 થઈ ગઈ, 140 નંબરની ગાથા, સોરી 139 થઈ ગઈ હતી. ગુણ હિંસા સે હાનિ હોતી હૈ. હવે 140 નંબરની ગાથા છે. 140 નંબરની ગાથા, 130 નંબરનું પાનું, 140 નંબરની ગાથા. દોષ કા અંશ ભી નિંદ્ય હૈ. શું છે ગાથા? દોષ કા અંશ ભી નિંદ્ય હૈ. દોષ કા અંશ ભી નિંદ્ય હૈ ગાથા છે. જો બહુત ગુણ હોને પર ભી, બહુત ગુણ હોને પર ભી દોષો કા અંશ ભી રહેના ઠીક નહીં હૈ. क्योंकि दोष का अंश रहने से तो संपूर्ण दोष में ही रहना ही अच्छा है. यह बात आगामी छंद में अन्योक्ति अलंकार द्वारा समझाते हैं. तू कहे थे कि दोष नो अंश बन जा. दोष तो बहुत दूर की बात है. ये पूरा दोष है या दोष एनो अर्थ तू लेव, दोष में तू लेव, एनो अंश एटले तू, સંપૂર્ણ દોષ એટલે શું, એ બધી ચર્ચા આપણે કરીએ. થોડી ગાથા સૂક્ષ્મ છે, અર્થ બહુ સરળતાથી આવ્યો છે અને ઉદાહરણ પણ બહુ સરસ આપ્યું છે. ચંદ્રમાનું ઉદાહરણ છે પણ એમાં ગંભીરતા ઘણી છે. પહેલા તો આ એક ખ્યાલમાં લેજો કે દોષ અને દોષ કા અંશ. ટોરેમલજી સાહેબે મોક્ષાર્થકાશકમાં એક વાક્ય લખ્યું છે ને કે મિથ્યાત્વનો અંશ, મિથ્યાત્વ રૂપી બેરીનો અંશ પણ ગુણો છે. કે જ્યાં સુધી મિથ્યાત્વ રૂપી બેરીનો અંશ પણ છે ત્યાં સુધી જીવને સમ્યક દર્શનની એટલે કે નિર્વિકલ્પ અનુભૂતિની પ્રાપ્તિ નહીં થાય. મિથ્યાત્વના અંશની વાત છે હે. તો બહુ સરસ ગાથા છે. જો તું કહે છે કે બહુ વાંચ્યું આપણે ઉથાનિકા વાંચ. હવે જો એની આપણે હરિગીત ગાઈએ. ચંદ્ર દોષયુત यदि हो ना था दोष रूप क्यों नहीं हुआ, शेष ज्योति मल को दिखलाती राहु दृष्टि गोचर न हुआ। अर्थ जो थोड़ा मोटो से अर्थ पूर्ण करवाने कोशिश करते, जो अर्थ पहला उदाहरण जो, हे चंद्रमा तू कालीमा रूप लांछन सहित ऐसा क्यों हुआ। चंद्रमा ने तू कहे थे कि कालीमा जो थोड़ी पन कालीमा, चंद्रमा नो स्वभाव केवो थे पूर्व स्वच्छ, ख्याल आ रहे थे शीतल स्वच्छ, तो थोड़ी पर जो कालीमा थे तो एक कालीमा ने लांछन उपमा की कालीमा रूप लांछन सहित क्यों हुआ, और यदि लांछन सहित ही होना था तो कहते कि कालीमा रूप लांछन सहित थोड़ू पर अगर लांछन सहित सारे रहू हतु, और यदि लांछन सहित ही होना था तो तू संपूर्ण ही कालीमा मय क्यों नहीं हो गया। तू समझा सरल है ना, अगर आंशिक कालीमा रूपे रहू हतु तो कभी पूर्ण पूर्ण कालीमा रूपे केम न थई गयो। इन प्रश्न पूछो, तेरे मन को अतिशय बलवान बताने वाली कालीमा को और अधिक उभारने वाली अवशेष ज्योति से क्या सिद्धि है। अरे जरा विचार कर, करिया क्या और यदि तू राहु के समान पूरा काला होता तो किसी के द्वारा देखने और टोकने योग्य नहीं होता। राहु स्वरूप समझाए, राहु पूर्ण कालो, तो अगर तू राहु के समान पूर्ण कालीमा युक्त ही हो जाता तो कोई तुझे रोकता नहीं टोकता नहीं कुछ कहता है, समझाए। परंतु चंद्रमा थई ने अगर तू कालीमा थी सीखे तो तने रोकते तो। उदाहरण थी हमें सिद्धांत आत्मा ऊपर आवाज घटित कर, उदाहरण में कई देवा दीदी, उदाहरण में राहु सॉरी चंद्रमा अने राहु, चंद्रमा नो स्वभाव केवो छे ए बताई, अने राहु नो स्वभाव केवो छे ए बताई। चंद्रमा नो स्वभाव पूर्ण स्वच्छ शीतल होवाना कारणे थोड़ी पन कालीमा कलंक रूप छे लालचन रूप छे, समझाय छे। तो कहे छे के थोड़ी कालीमा रूपे रहू तो पूर्ण कालीमा रूपे थई जाऊ, समझाय छे। राहु समान अगर तू पूर्ण कालीमा रूपे हो तो तने कोई रोकते टोकते कई कहते, परंतु चंद्रमा थई ने अगर तू रंश मात्र पण कालीमा रूपे परणमे छे तो ए लांछन छे ए दोष छे ए तारो स्वभाव नथी ए विभाव छे ए मल छे ए मलिनता छे ए तारी शोभा नथी, समझाय छे ख्याल आवे छे। तो जो हवे भावार्थ वाचे आ उदाहरण नी वात छे, हवे भावार्थ कहे छे कि यहाँ अन्युक्ति अलंकार द्वारा चंद्रमा को उल्हाना दिया गया है, समझाए कि चंद्रमा ने तू केवा आपने उल्हाना समझे थे, उल्हाना ने गुजराती में तू केवा उल्हाना उल्हाना एटले टोंट जेवी वात, ख्याल आए थे एने टोंट मारवामां आवे छे कि तू आटला दोष रहित केम रही गयो, तो पूरा दोष टोंट समझे तो तू पूरा दोष रहित थई जाऊ तू ने, आटलो दोष थयो तो पूरो दोष रूपे परणमुं तू, तो ए रीते उल्हाना उल्हाना दिया गया है। अतः इस दृष्टांत से उत्कृष्ट हवे जो आत्मा ऊपर घटित करे उत्कृष्ट मुनि पद धारण करके उसमें दोष लगाने वालों के लिए यह उल्हाना समझना चाहिए। आवाज कोनी माटे छे आत्मा ऊपर जीव द्रव्य ऊपर घटित करो तो के आत्मा उत्कृष्ट मुनि पद छद्मस्थ अवस्था में पहला थी लेने बारमा अवस्था सुधी छद्मस्थ अवस्था थे ज्यां सुधी अरियन नहीं थता જ્યાં સુધી જીવ પૂર્ણ વિકરાગી નથી થતો તો એની પહેલાની જે ભૂમિકા છે જે પછી બધા ગુણસ્થાન છે એમાં ઉત્કૃષ્ટ ગુણસ્થાન કહી દીધા, મુનિપદ છે ને ઉત્કૃષ્ટ દશા કહો ઉત્કૃષ્ટ ગુણસ્થાન કહો અને ઉત્કૃષ્ટ પરિણતિ કહો ઉત્કૃષ્ટ વૈરાગ્ય કહો ઉત્કૃષ્ટ વિકરાગતા કહો, તો એ મુનિપદમાં એ જીવ વિકરાગી વૈરાગી વિરક્ત ઉદાસીન સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરીને ચોવીસે ચોવીસ પ્રકારના પરિગ્રહ નો ત્યાગ કરીને હર અંતર મુહૂર્ત માં યથાર્થ જે મુનિ દશા છે જે યથાર્થ ભાવલિંગી સંત છે, તો હર અંતર મુહૂર્ત માં હજારો વાર અતિન્દ્રિય આનંદ માં ડૂબીને અને પ્રચુર સ્વસંવેદન નો આસ્વાદન લે છે એવી ઉત્કૃષ્ટ દશા છે, બરાબર છે। હવે શું કહે કે यहाँ हाँ अतः इस दृष्टांत से उत्कृष्ट मुनि पर धारण करके उसमें दोष लगाने वालों के लिए यह उदाहरण समझना चाहिए। मुनि पद धारण करी ने पछी एमा दोष लगाड़े एनु बराबर पालन न करे ए मुनि पद रूप यथार्थ प्रणमन न थाए तो तू निंदनीय छे जगत में निंदा थशे। जेवी रीतना आपणे आपी वात लईए तो पूर्व में आपणे मुनि पद केवी वार धारण करी सुमित भाई बोलो चंदन भाई बोलो मुनि पद केवी वार धारण करू बेन अनंत पण यथार्थ मुनि पद धारण करी मुनिपद धारण करीने जे मुनिपद योग्य विचारता मुनिपद योग्य रत्नत्र मुनिपद योग्य विरक्ता मुनिपद योग्य निश्चय व्यवहार और सुमेर मुनिपद योग्य अतिंद्रिय आनंद प्राप्ति त्रण कसाई ना चोपड़ी ना अभाव पूर्वक नी विचारता रूपे आप एक समय माटे तो नथी प्रणम्या ने तो प्रशंसा थई के निंदा थई बोल शू कीधु आगम मां આપણા જેવા મુનિ પર ધારણ કરેલા જીવો ને આગમમાં શું કહે છે એવા જીવો ને શું સંબોધન કરીને કહે છે શું કહે છે તું મોક્ષ માર્ગ નો નહીં તું સંસાર માર્ગ નો નેતા છે સંસાર નો નેતા છે અધિકામાં આગળ એટલા આપણે કહીએ ને કે કડક વચ્ચે નો લેખા છે આપણે વાંચીએ જો જે પ્રકાર ઉજ્જવલ પદવી કે ધારક ચંદ્રમા ને કિંચિત ભી કાલી માં દીખને પર સબ લોક ઉસે કલંક કલંકી કણકણ ટોકતે હૈ તો કીધું કિંચિત ભી કાલી ખ્યાલ આવે છે પરંતુ રાહુ પૂરા કાલા હોને પર ભી ઉસકા એસા હી સ્વરૂપ હૈ એસા જાનકર ઉસે કોઈ નહીં ટોકતા કન્યા કે ઉદાહરણ સાથે આત્મા પર આત્માની કઈ દશા ને લીધી મુનિ દશા ને લીધી હવે ગ્રસ્ત દશા ને લેશે લેશે એક એક વાર બરાબર ઉસી પ્રકાર તું निर्मल ऊंची मुनि पदवी का धारक हुआ बराबर निर्मल पदवी बाह्य मां तो द्रव्यलिंगी मुनि बनी ख्याल आवे छे नग्न दिगंबर दशा तो धारण करीने ए ऊंची जे पदवी छे ऊंचू पद छे ए धारण करीने तो तू देखी जो ख्याल आवे छे हवे आमां मिथ्या तो समझाय छे मिथ्या तो शू छे मिथ्या तो शू छे आमां કે એ મુનિ પદમાં જે બાહ્ય આચરણ છે કે જે લિંગ છે કે શરીરની ક્રિયા છે જે જળની ક્રિયા છે જે 28 મૂળગુણનું પાલન કરવાનો શુદ્ધ ભાવ છે તે તો એમાં જ ધર્મ માનીને એ ઉત્કૃષ્ટ મુનિ પદને કલંકિત કર્યું છે કારણ કે એ યથાર્થ મુનિ પદ જ નહોતું એ યથાર્થ મુનિ દશા જ નહોતું જો તું કહે છે કે ઉસી પ્રકાર તું નિર્મલ મુનિ પદવી કા નિર્મલ ऊंची मुनि पदवी का धारक हुआ है अतः तेरा जरा भी दोष भाषित होता है तो तुझे कलंकी मानकर सभी टोकते हैं और नीची अरे जो नीची पदवी के धारक राहु जो पूर्व कालो तो नीची पदवी के धारक गृहस्थ को सर्वमय युक्त होने पर भी उसका ऐसा ही पद है ऐसा जानकर उसे कोई नहीं टोकता सुखी दू ख्याल नीची पदवी में शू ले आप जो अगर अजी अर्थ अजी विशेष आवश्य पर एक ऊंची पदवी और नीची पदवी समझाए जो ग्रस्त दशा है ये नीची पदवी है जो मुनि दशा है ये ऊंची पदवी है जो चंद्रमा है ये पूर्ण स्वच्छ है जो काली मां है ये पूर्व काल है चार वार समझाई उदाहरण में कई देवा कई चंद्रमा अने राहु चंद्रमा अने राहु उदाहरण में राहु केवो छे पूर्व काल चंद्रमा केवो छे एनो स्वभाव केवो छे पूर्व स्वच्छ पूर्व शीतल बराबर छे हवे एमां रंश मां पण कलंक लागे तो निंदनीय छे ख्याल आवे छे निंदनीय छे अने राहु તો કે રાહુ તો પૂરો કાળો છે એનો તો સ્વભાવ જ પૂરો કાળો છે આખી વાત સમજાય હવે જીવ ની કઈ બે દશા લીધી મુનિ દશા ઊંચી મુનિ પદવી જીવ ની કઈ દશા લીધી મુનિ દશા હવે મુનિ દશા કેવી છે જે ઉત્કૃષ્ટ મુનિ દશા છે જે યથાર્થ મુનિ લિંગ છે જે યથાર્થ ભાવ લિંગ છે એનું સ્વરૂપ વિચારો એની અંતરંગપણથી વિચારો એ ભાવલિંગની રાજે અને એની સાથેનું બલિદાન જે વ્યવહાર છે વિચાર મુનિ દશા હોય ને, યથાર્થ મુનિ દશામાં ચાર વસ્તુ હોય. તમને ખબર છે શું હોય? કઈ કઈ યથાર્થ મુનિ દશા એ ઊંચી મુનિ પદવી, એમાં ચાર વસ્તુ કઈ હોય? ચંદ્રભાઈ ચાલશે જે છઠ્ઠા સાતમા સ્થાનમાં સર્વાંગ કહું, સર્વાંગ અંતર બહિરંગ નિશ્ચય વ્યવહાર સર્વાંગ. અગર તમે મુનિ રાજ નું ભાવ લીધી, મુનિ રાજ નું સ્વરૂપ જો, તો ચાર દશાથી ચાર વસ્તુથી અને યુક્ત છે, ચાર પ્રગતિથી યુક્ત છે. કઈ ચાર પ્રગતિથી યુક્ત છે? ભાવલિંગી મુનિરાજ, ઊંચી પદવીના ધારક, યથાર્થ મોક્ષ માર્ગના નેતા. જે અગર ઉગ્ર પુરુષાર્થ ઉપર્યો ને, હમણાં છઠ્ઠા સાતમામાં જુલે છે, પણ ઉગ્ર પુરુષાર્થ ઉપર્યો તો અને સિંહની માંડી તો અંતર્મુહૂર્તમાં, અને અંતર્મુહૂર્તમાં બધા શેઠ ગુણસ્થાનોને પાર કરીને સિદ્ધ દશા, યમ દશા, સિદ્ધ દશા પ્રાપ્ત કરશે એવા મુનિરાજની વાત કરે છે. ચાર ચાર પ્રગતિથી એ મુનિરાજ યુક્ત છે. સાઇમલ્ટેનિયસલી એ ચાર વસ્તુ છે. ખ્યાલ આવે છે? એનાથી શોભાયમાન છે. કઈ ચાર વસ્તુ? ચલો સૌથી પહેલા તો, સૌથી પહેલા તો શુદ્ધ ઉપયોગ. ચાર વસ્તુ યાદ રાખો. સૌથી પહેલો પણ સુધી દો શુદ્ધ ઉપયોગ. અને શુદ્ધ ઉપયોગ એટલે સમજાય છે ને, સાક્ષાત ઉપયોગનું પોતાના ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જે અંદરમાં કારણ પરમાત્મા છે, એ આત્મા સાથે એ ઉપયોગનું જોડાણ થઈને ઉપયોગનું અભેદ રૂપે પોતાના ચૈતન્ય તત્વ માં ઠરવું, એ રૂપે પરણવું, વિષય બનાવવા પોતાના આત્માને, અને પ્રચુર પ્રત્યક્ષ સ્વસંવેદન પ્રત્યક્ષ આનંદની પ્રાપ્તિ થવી, એ શુદ્ધ ઉપયોગ. પહેલી તો આ વાત છે. બીજી વાત બોલો. બીજી વાત બોલો ભાભી. ચાલ છે, આપણે ઘણી વાર પહેલા લીધું છે. મુનિરાજ ચાર દશા, ચાર પ્રગતિ કહો, ચાર દશા કહો, અને ચાર પ્રકારની એક પ્રગતિની ધારાથી યુક્ત છે. તો બીજી વાત કઈ આવશે? જયારે ઉપયોગ, આ બધું બધાને ખબર છે, આ તો આમ એ રીતે કહું છું ને, તમને લાગે કઈ ચાર વસ્તુ, કઈ ચાર વસ્તુ? હા, વેરી ગુડ. જયારે ઉપયોગ બહાર આવે મુનિરાજ નો પણ આવશે ને, તો ઉપયોગ જયારે બહાર આવશે તો છઠ્ઠું ગુણસ્થાન આવશે. તો જે ઉપયોગ હતો એ જે અંદર જોડાયેલો હતો, હવે એ અંદર થી બહાર આવ્યો, પ્રમત અપ્રમત દશામાં જીવતા. તો જયારે ઉપયોગ બહાર આવે છે તો શુદ્ધ ઉપયોગ રૂપ દશા તો શું થઈ ગઈ, એનાથી તો નીકળી ગયા બહાર. પરંતુ બહાર આવવા છતાં પણ શુદ્ધ પરિણતિ રૂપ ધારા ચાલુ, શુદ્ધ શુદ્ધ પરિણતિ રૂપ ધારા ચાલુ છે. તમને સમજાય છે? શુદ્ધ પરિણતિ રૂપ ધારા ચાલુ. જયારે તમે સાક્ષાત તમારું નામ લખો છો, માય નામ કોઈ પણ ફોર્મમાં બતાવો, તમારું નામ લખો છો, ત્યારે તમે એ નામ સાક્ષાત લખી રહ્યા છો, એની સાથે તમે પ્રેક્ટિકલી જોડાઈ રહ્યા છો. હવે લખી દીધું, ફોર્મ આપી દીધું, ઘરે આવી ગયા, બીજું કામ કરો છો, પણ આ મારું નામ છે, આ નામ મારું છે, હે, એવી જે પ્રગતિ છે, એવી જે શ્રદ્ધા છે, એવી જે માન્યતા છે, એવી જે આસ્થા છે, એવો જે વિશ્વાસ છે, હે, તો એ નથી છૂટતો ને. આર યુ ગેટિંગ? તો એ શુદ્ધ પ્રગતિ, એક શુદ્ધ પ્રગતિ રૂપ ધારા ચાલુ છે. તો પહેલી ધારા કઈ કીધી? પહેલી દશા કઈ કીધી? શુદ્ધ ઉપયોગ, જેમાં સાક્ષાત અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય. હજારો વાર, સહસ્ત્ર વાર એક અંતર મુહૂર્તમાં નિયમથી મુનિરાજ પોતાના આત્મામાં જશે, બહાર આવશે, જશે બહાર આવશે, જશે બહાર આવશે. આની પણ આપણે ઘણી વાર ઘણી ચર્ચા કરી છે. આહાર લેતી વખતે, વિહાર કરતી વખતે, લેખન કરતી વખતે, ઉપદેશ આપતી વખતે, દીક્ષા દીક્ષા આપતી વખતે, ખ્યાલ પ્રવચન આપતી વખતે, શાસ્ત્રો લખતી વખતે, અને સંઘનું સંચાલન કરતી વખતે, હજારો વાર આપણને નહીં ખબર પડે. અગર આપણે સામે હોઈએ સંઘમાં એઝ અ મુનિ, યા તો શ્રાવક, યા તો કોઈ નગરના નાગરિક તરીકે આપણે ગયા હોઈએ અને બેઠા હોઈએ, આપણને નહીં ખબર પડે મુનિરાજ અંદર હોયા ગયા, અતિન્દ્રિય આનંદનો અનુભવ કરી લીધો, પ્રચુર આનંદનો અનુભવ કરી લીધો અને ઉપયોગ બહાર આવ્યો. એટલે સો સહજ, એટલે સો સહજ. અને એ સમયે મન વચન કાયના, મન વચન કાયની જે ક્રિયા છે સ્થિર થઈ ગઈ. સ્થિરતા, મુનિરાજનું લક્ષણ સ્થિરતા હશે. શું કીધું? મુનિરાજ નું લક્ષણ સ્થિરતા છે. તે સ્થિરતામાં સીધો ઉપયોગ થશે. સ્થિરતામાં જે તમે ઉપયોગ અંદર ગયો, મન વચન કાયા ક્ષણ માત્ર માટે એ મન વચન કાયાની પ્રવૃત્તિ સ્થિર થઈ. તો બે ધારા થઈ. હવે બીજી બે ધારા કઈ? ત્રણ દશાએ ચોકડી એ તો થઈ ગયું ને. વિતરાગતા, એ વિતરાગતા એ તમે શુદ્ધ ઉપયોગ રૂપ વિતરાગતા લીધી અને શુદ્ધ પ્રગતિ રૂપ વિતરાગતા લીધી. હવે બીજી બે ધારા કઈ? બીજી બે ધારા કઈ? જયારે, હા, જયારે શુદ્ધ પ્રગતિ એટલે કે છઠ્ઠા ગુણ સ્થાનમાં છે, ત્યારે ત્યારે 28 મૂળ ગુણોનું પાલન કરવાનો શુભ લાભ. આ Rav said is Rav. Are you getting Panchi Mahavras? Panch Samiti, Panch Indriya Vijay, and it's so avashyak, and it's Panch Stage Guru. Panch, 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 Chho, Panch. Eri se yad rakho. And it's so 28 se 28 मूल गुणों अखंड नीर अतिचार रूप आगम अनुसार पालन करवानो अने उपयोग बाहर से जारे एक शुभ राम अपन चाले अने हजी चौथी वस्तु कही चलो चौथी वस्तु कही विचारी सको छो चौथी वस्तु कही विचारी सको छो बोलो अबे आ राग थई गयो शुद्ध उपयोग थई गयो શુદ્ધ કણથી થઈ ગઈ આ એક થોડી એટલે સર્વાંગ બધી વાતો લઉં છું તો ત્રણ વાતો થઈ ગઈ હવે ચોથી શું હોય શકે શાસ્ત્ર લખવાનો ભાવ બોલો એક આવી ગયું ને રાગમાં અઠ્યાવીસ મૂળગુણ પાલન કરવાનો ભાવ શાસ્ત્ર લખવાનો ભાવ બોધ આપવાનો ભાવ શિક્ષાનો ભાવ આ બધો ભાવ શુભ રાગમાં આવી ગયો અકારણ કરુણા જગતના સમસ્ત જીવ આ માર્ગને પામે અને એવા શુભ ભાવથી તો આ શાસ્ત્ર લખાય છે તો એકાળી ગણ હા બોલો હજી એક અઠાઈ ચોકડી નો ઉદય છે હા તો એ ઉદય માં થાય છે હા સ્વંજલન કસાય છે ને અનંતાનુમંડી અપત્યા કેમ પ્રત્યા ત્યાં તો અભાવ થયો છે ઉદય કોનો છે સ્વંજલન તો છઠ્ઠા ઉદય સ્વંજલન કસાય નો કયા ગુણસ્થાન થી કયા ગુણ ચલો એ પણ જોઈ લો કયા ગુણસ્થાન થી કયા ગુણસ્થાન સુધી રહે છે છઠ્ઠા થી વેરી ગુડ છઠ્ઠા થી દસમા સુધી સ્વંજલન કસાય નો ઉદય ઓકે હવે સ્પેસિફિકલી મને કહો સ્વંજલન કસાય નો ઉદય છઠ્ઠા વર્ષાન માં તીવ્ર છે સાતમા માં મંદ આઠમા માં મંદકતર નવમા માં મંદકતમ અને દસમા માં સૂક્ષ્મ સ્વંજલન કસાય લોભ લોભ સૂક્ષ્મ લોભ નો ઉદય આ યુ ગેટિંગ એવી રીતના જાય છે તો કસાય ઘટતો જાય છે રાગ ઘટતો જાય છે પણ તીવ્ર ક્યારે છે તો તીવ્ર સ્વંજલન કસાઈ નો જયારે ઉદય છે એ છઠ્ઠા વર્ષ સ્થાનમાં એ મુનિરાજ ને આ રૂપ નો શુભ વિકલ્પ તીવ્ર પણ આવે છે સમજાયું એ તો આવી ગયું સ્વંજલન નો ઉદય કહો ક્યારે શુભ રાગ કહો લખવાનો ભાવ કહો બોધ આપવાનો ભાવ કહો અને એ પણ એમ નહીં કે આપણે ગયા અને બોલવા માંડ્યા ખ્યાલ આવે છે પેલાના આપણે કહેવાય ને શાવકો કે જે નગરના જે જીવો હોય ખબર પડે કે નગરની બહાર જંગલમાં ભાવલિંગી સંત પધાર્યા છે બિરાજમાન છે ખ્યાલ આવે છે તો દોડીને જશે હવે જશે પછી શું કરશે બોલો શું કહેવાય આપણે જશું એટલે પછી બોલવા મળશે ને કે ચલો બધા દૂરથી આવ્યા છો એટલે ખ્યાલ આવે કે કેવી યોગ્યતા અને પાત્રતા અને પેશન્સ અને કેવી આપણે કહીએ ને તત્વને સાંભળવાની જિજ્ઞાસા હશે પોઈન્ટ ખ્યાલ આવે છે તો હવે જયારે મુનિરાજ પાસે જાય છે જે નગરના જીવો અને કે શ્રાવકો બીજા સમ્યદ્રષ્ટિ જીવો રાજાઓ ચક્રવર્તીઓ અને સ્વર્ગમાંથી ઇન્દ્રો આવે મુનિરાજ ધ્વાનસ્થ અવસ્થામાં બેઠા હોય પોતાની સાધનામાં મગ્ન હોય કેટલા કલાક તો બેસી રહે શું ભાવથી બોલો કે આંખ ખુલશે એમનો વિકલ્પ પ્રબળપણે કામ કરશે તો આપણને એમના બે વચન બોધ વચન સાંભળવા મળશે એવી જિજ્ઞાસા પૂર્વક આપણને તો ખરેખર કહું ને તો સરળતાથી મળી ગયું છે ને આ સ્વિચ ચાલુ કરી બટન ચાલુ કર્યું એટલે હજારો પ્રવચન એક મોબાઈલમાં એક પેન ડ્રાઈવમાં અને આપણા આઈપેડમાં લેપટોપમાં અને એટલે ચાલુ થઈ જાય એટલે આપણને ઇઝીલી પ્રાપ્ત થયું છે એટલે આપણને એની દુર્લભતા નથી સમજાતી એટલે દુર્લભતા નથી સમજાતી એટલે એની એટલી મહિમા નથી આવતી એ વાતની મહિમા નથી આવતી એટલે રુચિ નથી થતી રુચિ નથી થતી એટલે શ્રદ્ધા નથી થતી શ્રદ્ધા નથી થતી એટલે પ્રમાણ નથી થતી ખ્યાલ આવે ને તો કલાકો પછી તો મુનિરાજની આંખ ખુલે અને આંખ ખુલ્યા પછી પણ બોલો પછી પણ છઠ્ઠા ગ્રહસ્થાનમાં આવે સ્વંજલન નો તીવ્ર ઉદય હોય સામે એ જીવોની એવી યોગ્યતા અને પાત્રતા જોવે તો પછી જઈને કોઈ એક એવો વિકલ્પ આવ્યો તો બે ચાર વચન કીધા અને એ વચનને કેવી રીતે શ્રાવકો અને જીવો જીવતા હશે કે વચન લઈને આવે અને પોતાનું કાર્ય અને પ્રલંબન ત્યાં ને ત્યાં થઈ જાય ત્યાં તો પછી થઈ જાય એટલી યોગ્યતા સાથે બેસું તો આ વાત અંદરમાં ઉતરે પોઈન્ટ ખ્યાલમાં આવે છે. હવે ચોથો પોઈન્ટ તો રહી ગયો, ચોથો પોઈન્ટ બોલો, ચોથો પોઈન્ટ થોડું ક્લોઝ છે, દ્રવ્યલિંગ બરાબર ને. ચોથો પોઈન્ટ છે તદ અનુસાર શારીરિક ક્રિયા. અચ્છા, તો પેલા બહુ વાર બોલી છે એટલે હું બોલીએ તો યાદ આવ્યું. તદ અનુસાર શારીરિક ક્રિયા, જે તમે કીધું દ્રવ્યલિંગ, કેવળ ઇલેક્ટ્રોમેગ્નેટિક સંબંધ છે. વિચારશો અંદરનો સોરી મંદ કેટાયનો ઉદય છે, સંજલન એટલે અનંતાનું મંદિર આવીની સામે તો મન છે ને, તો એના ઉદયની સામે શારીરિક ક્રિયા પણ એ પ્રકારે, શારીરિક ક્રિયા પણ એ પ્રમાણે એનું કર્મન ત્યાં થાય છે. તો આ સર્વાંગ યથાર્થ સત્યાર્થ પરમાર્થ ભૂતાર્થ ભાવલિંગ પણ છે. અહીંયા જે શબ્દ આવે ને ઊંચી મુનિ પદવી ધારણ કરીને, હવે એ રૂપે ના પરિણમીને અગર તું એમાં કોઈ દોષ ઉત્પન્ન કરે છે, કોઈ ખામી રાખે છે, કોઈ અપરાધ કરે છે, એ રૂપે પરણતો નથી તો તારી એ પણતી કલંકિત છે, એ પણતી નિંદ્ય છે જગતમાં, એને કોઈ નહીં પૂજે. શું ગજબ ગાથા છે, બહુ સરળ ગાથા. પેલા તો સમજાય આપણું ભાવલિંગ પણનું આપણું સ્વરૂપ કેવું છે, કેવા છે આપણા જંગલમાં વિચરતા ભાવલિંગી દિગંબર મુનિલાલ, કેવી છે એની અલૌકિક પ્રગતિ, કેવી છે એની અંતરંગની ધીરજતા, સૌમ્યતા, સામ્ય ભાવ, વિતરાગ પ્રગતિ કેવી અજબ ગજબની છે. પહાડ જેવી પ્રતિકૂળતા આવી જાય, ઉપસર્ગ પરિસ આવે તો પણ એમની પ્રગતિ એના સ્વભાવથી ડકતી નથી, હલતી નથી, વિતરિત નથી. જો હવે વાંચો બરાબર, ઉસી પ્રકાર તું નિર્મલ ઊંચી મુનિ પદવી કા ધારક હુઆ, અતઃ તેરા જરા ભી દોષ ભાષિત હોતા હૈ તો તું તો તુજે કલંકી માન કર સભી ટોકતે હૈ, ઓર નીચી પદવી કે ધારક ગ્રસ્ત કો સર્વમન યુક્ત હોને પર ભી ઉસકા એસા હી પદ હૈ એસા જાનકર ઉસે કોઈ નહીં ટોકતા. બરાબર, હવે જો આગળ, ઉસી પ્રકાર ચંદ્રમા કે બહાને ઇસકો શિક્ષા દી હૈ કી તું દોષ યુક્ત ક્યો હુઆ. હવે બોલો, આપણે દોષ યુક્ત માં આપણે મુનિ બનીને કયા દોષ થી યુક્ત રહ્યા, કયા દોષ થી યુક્ત રહ્યા? સૌથી મહાન સૌથી મોટો દોષ અપરાધ મિથ્યાત્વ રૂપી દોષ થી યુક્ત રહ્યા. હું એ મિથ્યાત્વ દોષ એટલો હાવી થઈ ગયો મુનિ પદ ધારણ કરી, બાહ્ય મુનિ પદ ધારણ કરીને, પણ કે આ જે પદ છે એ મારું પદ છે, આ જે લિંગ છે એ મેં ધારણ કર્યું, અને હું કરતા છું, અને હું આચાર્ય છું, હું સંઘનો નાયક છું, અમારા શિષ્ય છે, મેં અત્યારની કુલગુણનું પાલન કર્યું, તેથી શું વિકલ્પ છે? તદ અનુસાર શારીરિક ક્રિયા છે, એમાં એકત્વ મમત્વ કર્તૃત્વ ભોક્તૃત્વ બુદ્ધિ અને સ્વામિત્વ બુદ્ધિ ન તૂટી, ધર્મ બુદ્ધિ ન તૂટી, સંતુષ્ટ થઈ ગયો, અટકી ગયો એના એમાં મિથ્યાત્વ અને અનંતાનું ગંદી કચાયની પુષ્ટિ કરીને, એવું પદ ધારણ કરીને પણ શું કહ્યું? સંસાર જ વધાર્યો. તમને બધાને સમજાય છે શું ચાલી રહી છે ગાથા? સંસાર જ વધાર્યો એવું પદ ધારણ કરીને પણ કેટલી વાર મુનિ બહેના બોલો, કમ્પેર પણ કહ્યું છે ને કે કેટલી વાર મુનિ બહેના કે આખા મેરું પર્વત સમાન તીસી અને કમંડલ નો ઢગલો થઈ જાય ને, એટલી વાર આપણે પૂર્વમાં મુનિ બનીને એટલું જ નહીં, 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન કરીને અને 28 કુળગુણનું પાલન કરીને 9મી જ્વેરિત સુધી અનંત વાર આપણે જન્મ લીધો, પણ ભૂલ શું રહી ગઈ? દોષ રહી ગયો, અપરાધ રહી ગયો, મૂળમાં ભૂલ રહી ગઈ, મિથ્યાત્વ નો ભાવ ન થયો, કર્તૃત્વ બુદ્ધિ નો ભાવ ન થયો, એકત્વ નો ભાવ ન થયો, એ શુભ રાગ ને શુભ વિકલ્પ જેટલા અનુસાર શારીરિક ક્રિયામાં ધર્મ બુદ્ધિ ને અપનત્વ બુદ્ધિ ને પોતાપણાની બુદ્ધિ ન થઈ. ગાથા ગંભીર છે, આ ભૂતકાળ આપણે ભૂતકાળ બતાવે છે, શું અપરાધ રહી ગયો, શું દોષ રહી ગયો, જેના કારણે સંસાર નો અંત નો આવ્યો, આવા ઊંચા પદ ધારણ કરીને પણ આવી કલંકિત પ્રવૃત્તિ ને પણતી ના કારણે જગતમાં નિંદનીય છે. હવે જો આગળ હું ગજબ કહે છે, એક પ્રકાર ચંદ્રમા કે બહાને કોઈ શિક્ષા દી હૈ કે તું દોષ યુક્ત ક્યો હુઆ. આગળ તો બહુ કડક વાત છે, થોડી ભૂમિકા બાંધી છે ને એ વાત પછી. ઓર યદી દોષ યુક્તિ હોના થા તો પૂર્ણ દોષયુક્ત ક્યો નહીં હુઆ. ખ્યાલ આવે છે? પૂર્ણ દોષયુક્તિ હોના થા તો મુનિ પદ પણ કેમ ધારણ કર્યું? એ પદ ને કલંકિત કેમ કર્યું? એની એને 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 એકતાની શોભા હતી, એના બદલે શું કહ્યું કે એમાં તે એ પદ ને એ પદ ધારણ કરીને એ પદ ને ન્યાય ના આપીને એ પદ ને કલંકિત કર્યું. पॉइंट समझा कि क्या अगर कहें ऊंचा मुनि पद छोड़ गर्मी का ग्रस्त पदी अंगीकार करना था ना मुनि बहनों के यथार्थ हूँ पालन हेतु करू हूँ तो मुनि केम बनी हमें जो आगे अरे तू इन ऊंची मुनि पद की क्रियाओं को साधता है इसमें तुझे क्या साध्य है ये ही तेरे दोषों को प्रकट करती है समझ आगर यदि तू ग्रस्त होता तो अन्य ग्रहस्थों के समान तुझे भी कोई नहीं टोकता ऊपर यहाँ मेरी क्रिया उदाहरण करी ले अगर ते यथार्थ ए अभिप्राय अने ए रूपी चारित्र ने दर्शा रूपे न प्रणम्यो तो तू एक क्रिया नो धारक थी ले पण ते कोई उच्च काम नहीं करे मुनि पदे जाने समझा कि श्रद्धा नी सम्यक्ता अने चारित्रमा बोलो चारित्रमा श्रद्धा ज्ञान अने चारित्र त्रणे वात लो तो मुनि भावलिंग मुनि ने पाचा अगर विजुलाइज करी आपने अपनी सामने उभा रखे अने इनी अंतरंग पद्धति जोईए तो ए भावलिंग छठा सातमा वृत्तान में जुड़वा वाला मुनिराज तमें बोली दो श्रद्धा पूर्ण समय या तो इट कैन बी ऑप्शनिक साई ऑप्शनिक और साई पर समय ओके ज्ञान कितलो जो मिनिमम ज्ञान अने उत्कृष्ट ज्ञान कितलो जो ये सेलेक्शन में बोलो मुनिराज ने मिनिमम ज्ञान केटलू होवु जोईए अने उत्कृष्ट ज्ञान केटलू होवु जोईए ज्ञान हवे ज्ञान पर बोलो अरे मिनिमम अने उत्कृष्ट की कोई वात ज नथी अहींया ज्ञान में क्वांटिटी की कोई वात ज नथी केटलू ज्ञान होवु जोईए वात नथी केटलू होवु जोईए वात नथी ए ज्ञान केवु होवु जोईए वात एनी जाति केवी होवी जोईए वात અને જ્ઞાનની જાતિ કેવી હોવી જોઈએ સમ્યક જ્ઞાન પછી શિવભૂતિ મુનિરાજ એટલું જ્ઞાનનું ક્ષેત્ર ઓછું હશે તો પણ ચાલશે અને દ્વાદશાંગના પાટી હશે તો કોઈ વાંધો નથી પરંતુ એની જાતિ કેવી હોવી જોઈએ સમ્યક આર યુ ગેટિંગ એ સમ્યક જ્ઞાન એટલે સ્વ ને સ્વરૂપે ને પરને પર રૂપે એ જાણતી પણ હતી પરમાં પરત્વપણું અને સ્વમાં સ્વપણું કરતી પણ હતી એનું નામ સમ્યક જ્ઞાન સમજાય છે ખ્યાલ આવે છે અચ્છા ચારિત્ર ત્રણ કચાઈ ચોપડીના અભાવપૂર્વક નિર્ભીત રાખતાથી યુક્ત ધીસ ઇઝ મુનિ દર્શન અને પછી એની સાથે જ આપણે શુદ્ધ ઉપયોગ સુપ્રગતિ શુભ ભાવ અનુકૂળ ક્રિયા એ બધી વાત કરી પણ આ તો સમ્ય દર્શન જ્ઞાન ચારિત્રની વાત કરીએ તો આ ઊંચું પદ છે આ પ્રગતિનું પદ એ ઊંચું પદ છે આ ઊંચું પદ છે આ સુખ શાંતિ આનંદ પ્રદાન કરશે તારો અભિપ્રાય સમય થશે તો તારી આખી દુનિયા તારી દ્રષ્ટિ આખા જગતને જોવાનો આખો એટીટ્યુડ દ્રષ્ટિકોણ આખું ચેન્જ થઈ જશે એક અલગ પ્રકારની ચતુર્ભુજતાનો આરંભ સમય દ્રષ્ટિ જીવની એક અલગ પ્રકારની નિશ્ચયતા હોય છે નિર્ભયતા હોય છે અને નિર્વાંચકતા હોય છે તો મુનિરાજની દશા કેવી હશે વિચાર કરો હમણાં કોઈ પછી પ્રશ્ન પૂછ્યું તો મારા પછીના સ્વાધ્યાયમાં કે જયારે મુનિરાજનો ઉપયોગ અંદર હોય લીન હોય અને ઉપકર સાયકલને ખબર પડે કે ન પડે ઉપયોગ આત્મામાં છે અને ઉપસર્ગ થાય તેમને ખબર પડે કે ન પડે કે ઉપસર્ગ થઈ રહ્યો છે શરીર ઉપર ઉપસર્ગ થઈ રહ્યો છે એમને ખબર પડે કે ન પડે ચલો આ પ્રશ્ન હતો અમારે કચ્છીના સ્વાધ્યાય ઉપસર્ગ થયો એટલે કોઈ પૂર્વનો વેરી આવીને પથ્થર વરસાવે છે કે રૂથી શરીરને લપેટીને બાળે છે ગરમ ગરમ સીગડી મૂકે છે આભૂષણો ગરમ ગરમ લોખંડના પહેરાવે છે અને તો આવું બધું જયારે થયું છે અને ઉપયોગ મુનિરાજનો આત્મામાં હોય અને સાતમા ગુણસ્થાનમાં હોય ને એનાથી આગળના ગુણસ્થાનમાં હોય જે નિર્વિકલ્પ દશામાં ગુણસ્થાન છે એ દશામાં અગર મુનિરાજનો ઉપયોગ છે તો એમને એવું ઉપસર્ગ થાય છે એ ખબર પડે કે ન પડે બોલો બધાનો આન્સર આ છે ખબર પડે પણ ઉપયોગ નથી હા ચલો ન પડે એક આન્સર આવ્યો ખબર પડે પણ ક્યાં ઉપયોગ નથી બોલો ક્વેશ્ચન ટફ છે પ્રશ્ન સમજાયો હેમંતભાઈ પ્રશ્ન સમજાયો ઉપયોગ ખબર પડે ઉપસર્ગ થઈ રહ્યો છે અને અને ઉપયોગ અંદર છે તે થઈ રહ્યો છે શરીરમાં જે થઈ રહ્યું છે અને શરીરમાં જે થઈ રહ્યું છે કાપા કાપી જે પણ થઈ રહ્યું છે ટુકડા થઈ રહ્યા છે કોણ કરી રહ્યો છે શું ઉપકરણ શું સાધન છે બાળમાં ઉદયના સાધનો છે આ બધું ખબર પડે કે ન પડે 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 અરે હા ચલો બીજું કોઈ ન પડે વેલાબેન કે છે ન પડે બોલો બોલો સંકેત ભૈયા સમજ ના આવે ગુજરાતી ક્યાં બધું ઠીક છે સમજાય કે ન સમજાય અરે ખબર પડે કે ન પડે જ્ઞાન સાધુ છે એટલે ખબર તો પડે જ ને સવાલ જ નથી
હજમત નો ઉપયોગ છે.
એક સમયે એક જ જીવમાં લાગશે, નહી ખબર પડે. કારણ મેં પ્રવચન સાંભળતી હતી, નહીં ખબર પડે. ગમે તે બાર માં થતું હશે ને, જે તમે છઠ્ઠા ગ્રંથાન માં આવશે ને ઉપયોગ, ક્ષણ માત્ર માં એ તો ખબર પડશે, તો ખબર પડશે. અરે એ તો છોડો, આપણે ગ્રંથાન ભણ્યા છે ને, તો આ તો બહાર ની વાત છે જે ઉત્તર થઈ રહ્યો છે. અને શરીરમાં ઉત્તર ક્યાં થાય, શરીરમાં થાય ને, ઉત્તર ની સીમા ક્યાં સુધી છે, મર્યાદા ક્યાં સુધી છે, અને શરીરમાં થાય. અરે ઉપયોગ જયારે આત્મામાં લીન છે, અભેદ છે. આ એક દ્રવ્યાનિયોગ ની કથની કરવી, ખ્યાલ આવે છે? એક દ્રવ્યાનિયોગ ની સામાન્ય કથની કરીએ તો ખ્યાલ આવશે કે ઉપયોગ અંદરમાં લીન છે તો ચારિત્ર ની પ્રગતિ માં આવે. સાતમા માં ગયા, આઠમા માં ગયા, નવમા માં ગયા, દસમા માં ગયા, તો એ દસમા સુધી ચારિત્ર ની પર્યાય માં સ્વંજન કસાય નો જે પણ મંદ મંદતર મંદતમ જે પણ રાગ છે અને જે કસાય છે, એ કસાય નું પ્રમાણ ચાલુ છે કે નહીં બોલો. સાતમામાં કસાય, કસાય સંજીવન કસાય, સાતમામાં બેલા બેન, સાતમામાં સંજીવન કસાય છે કે નહીં માનો તો સાતમામાં પૂર્ણ વિતરાજી માનવા પડશે. સાતમામાં સંજીવન કસાય છે કે નહીં, આઠમામાં સંજીવન કસાય છે કે નહીં, એનો ઉદય છે કે નહીં, એ રૂપના પડમન, એ રૂપનું પડમન છે કે નહીં, ક્રોધ માન માયા લો કોણ માને બોલો, સંજલન ક્રોધ માન માયા લોક ચાલુ છે કે નહીં, નવમા માં ચાલુ છે કે નહીં, દસમા માં સૂક્ષ્મ લોક છે કે નહીં બોલો. હવે એ બધાને આગમ સેવન આપે છે અબુદ્ધિ પૂર્વક નો રાગ. કેમ? કારણ કે બુદ્ધિ પૂર્વક એ રાગ એ જ્ઞાન નો એ સમય વિષય નથી બનતો. કારણ કે બુદ્ધિ પૂર્વક ઉપયોગ તો પોતાના આત્માને જાણવામાં એમાં તદ્રુપ પણે લીન છે. હવે રાગ અબુદ્ધિપૂર્વક નાખી દીધો તો એને નથી જાણતા મુનિરાજ, એને નથી જાણતા, હોવા છતાં એને નથી જાણતા, કારણ કે ત્યાં લક્ષ્ય નથી. તો પછી બહાર નો ઉપસર્ગ તો બહુ દૂર ની વાત છે. ખ્યાલ આવે છે? આ દોષયુક્ત પ્રગતિ ની વાત છે. ઊંચું પદ, પદ એટલે આપણને પદ એટલે બહાર નું પદ દેખાય, મુનિ બની ગયા બહાર નું પદ ના, ઊંચું પદ એટલે અંતરંગ પદ, અંતરંગ આ પ્રકારની દશા આવી. હવે આપણને એમ લાગે વિચાર પર દશા કેવી હશે, આપણે તો કોઈ એક મચ્છર કરી જાય કે કઈ પ્રતિકૂળતા આવે શરીરમાં તો ઊંચા નીચા થઈ જઈએ. આપણે શરીરના ખંડ ખંડ થઈ જાય તો અખંડ સ્વભાવમાંથી ઉપયોગ ખંડ નથી થતો. અને કહેવાય ઊંચું પદ આ રૂપે ના પરમ્યો તો કઈ પણ કલંકી છે ને, તો પછી તે આવું બાહ્યમાં પણ ઊંચું ઊંચી પર ધારણ થઈ રૂકે. એના કરતા તો તું ગ્રસ્ત રહ્યો હોત તો ચાલ. સમજાય છે? હવે અંદર થી શું ભાવ આવે છે કે હવે મુનિ પદ ધારણ કરશું તો એવું ધારણ કરશું, એવું ધારણ કરશું કે બીજી વાર હવે મુનિ પદ ધારણ ન કરવું પડે. ન સમજાય? હવે અનંત વાર કર્યું છોડ્યું, કર્યું છોડ્યું, કર્યું છોડ્યું, પણ હવે એવું ધારણ કરશું કે બીજી વાર ના ધારણ કરવું પડે. હવે મુનિ પદ ધારણ કરશું તો અંતિમ વાર હશે કે એ મુનિ પદ માં આવીને ઊંચું પદ, ઊંચી પ્રગતિ, ઊંચો પુરુષાર્થ, ઊંચો અભિપ્રાય, ઊંચી હિતરાસ્તા, પૂર્ણ વિપ્રાપ્ત તરફ એ પ્રગતિ દોડે એવો પુરુષાર્થ કરીને હવે એ મુનિ પદ નું પણ અનંત કાળ માટે છેદ કરીને મૂળ માંથી એનો અભાવ કરી. બહુ બહુ સરસ ગાથા છે. ચલો પૂરું કર્યું, સમય થઈ જશે હમણાં 5 મિનિટ. હવે જે તું કે યદિ દોષ યુક્તિ હોના થા તો પૂર્ણ દોષ યુક્ત ક્યો નહીં હુઆ. ઊંચા મુનિ પદ છોડકર નીચા ગ્રસ્ત પદ અંગીકાર કરના થા. વાસી તો આ બધું યદિ તું ગ્રસ્ત હોતા તો અન્ય ગ્રસ્ત કે સમાન તુજે ભી કોઈ નહીં ટોકતા. ઇસીલીએ હમારી તો યહી શિક્ષા હૈ કિ, આવી વાજો શું શિક્ષા આપે છે? યહી શિક્ષા હૈ કિ તું ઊંચી મુનિ પદવી ધારણ કરતા હૈ તો ઉસમે દોષ મત લગા, ઓર યદિ દોષ લગાતા હૈ તો મુનિ પદ ધારણ હી મત કર. દોષ લગાતા હૈ તો ધારણ મત કર, તો અધિકાર હી નથી એ પદ નો. એ પદ માં બેસીને દોષ કરે છે, અપરાધ કરે છે, ખ્યાલ આવે છે? એનો એને એને ન્યાય નથી આપતો તો તું ધારણ નહીં કર. આદિ પુરાણ મેં ભી એસા કહા હૈ. હવે સાંભળો, હવે બહુ ગજબ વાત. આદિનાથ સ્વામી કે સાથ જયારે આદિનાથ ભગવાન મુનિ થયા ને, આપણે જોશું હમણાં થોડા દિવસોમાં, જયારે મુનિ થયા તો એની સાથે 4000 રાજા દેખા દેખી કે અમારા રાજા દીક્ષા લે છે તો અમે પણ દીક્ષા લઈએ. तो देखा देखी 4000 राजा मुनि दीक्षा लेकर भ्रष्ट हो गए, पालन न करी सक्या, बहिरंग आचरण पण पालन न करी सक्या, केम कारण अंतरंगी पडती असे ने तो बहिरंग आचरण पण सहज रूपे पालन थशे। કેટલી વાર આપણે પણ મુનિ પદ લઈને ભ્રષ્ટ થઈ ગયા છો, કેટલી વાર પાલન કરીને ગ્રહણ ગયા છો, કેટલી વાર પાલન કરીને ચાર ગતિમાં રખડવા ચાલ્યા ગયા છો, આપણું જ્ઞાન બતાવે છે। શું ગજબ ગાથા છે, સાચી બહુ સરસ ગાથા છે। તો શું કે છે, રાજા મુનિ દીક્ષા લેકર ભ્રષ્ટ હો ગયે, તબ જો શું કે છે, તબ દેવોને ઉને કહા, સ્વર્ગમાંથી દેવો આવ્યા અને દેવોને ઉને દેવોએ એમને કહ્યું કહા કે ઇસ પદ મેં એસા ભ્રષ્ટ આચરણ કરોગે તો હમ દંડ દેંગે, એસા ભ્રષ્ટ આચરણ નહીં ચલેગા, ઇસ પદવી કો છોડકર જૈસે જૈસે રૂચે વૈસા કરો, પરંતુ ઇસ પદવી મેં રહેકર અગર અગર ગલત કાર્ય કર રહે હો, ઉસકા પાલન નહીં કર રહે હો તો હમ આપકો દંડ દેંગે। 4000 રાજા કોને કહેવાય બોલો, ઋષભદેવ રાજા મુનિ બની ગયા પછી એમને કઈ સમજાયું નહીં હોય, કીધું નહીં હોય, બોલો, અરે બોલો જલ્દી એનો આન્સર બોલો, કીધું નહીં હોય, સમજાયું નહીં હોય, બોધ નહીં આપ્યો હોય, ઉપદેશ નહીં આપ્યો હોય, પાલન કરવાની વિધિ નહીં બતાવી હોય। વેરી ગુડ, અરે કેવી રીતના કહેશે, એક વાર દીક્ષા લીધા વખતે દીક્ષા લીધી એ સમયથી તીર્થંકર મુનિરાજ તો મૌન થઈ જાય। હવે વિચાર કરો, આપણે આજુબાજુમાં કોઈ ગલત કામ કરતા તો આપણે ઉદ્વેગ થઈ જાય, એની ક્ષમતા કેવી હશે, કો એમને દેખાતું હશે ને ભ્રષ્ટ થાય છે, આચરણ નથી કરી શકતા, પાલી નથી શકતા, સાચા મુનિ નથી, અંતરંગ પરિણતિ નથી, મિથ્યાદર્શી છે, સમ્યક દ્રષ્ટિ પણ નથી, ત્રણ કક્ષાના અભાવની તો વિતરાગતાની તો વાત દૂર, બધું ખબર હશે કે નહીં બોલો, શું શીખવા મળે છે, સમજાય છે। આજુબાજુ 4000 રાજા ભ્રષ્ટ થઈ રહ્યા હતા તો પણ એમની શાંતિ, એમની વિકરાગતા જો, એમની ક્ષમતા જો, કોઈ વિકલ્પ નહીં, કોઈ ઉદ્વેગ નહીં, જાતા વ્યક્તા ભાવે એ જગતના એ જીવોની પડતી, આ તો દેવોનો વિકલ્પ હતો ને, અને જીવ સાથે રાખવાનું હોય ને, દેવો આવીને એમને દંડ આપે છે, વળે છે, ટોકે છે, રોકે છે, નહીં ચાલે, તમને ખ્યાલ આવે છે। હવે આ તો મુનિની વાત કરી, હવે આપણે મુમુક્ષુ સાધનની ગ્રસ્ત જીવનમાં બોલો, એક ઊંચા પદધારી જ્ઞાની ધર્માત્માનો સમાગમ મળ્યા પછી, ઊંચી વાત મળ્યા પછી, હવે વિચારીને જો આપણી પણ અંતરંગ પ્રણતિ આજુબાજુના ઉદય વખતે કેવી હોવી જોઈએ, તો કે આદિનાથ મુનિરાજ જેવી તો કદાચ એટલી ઊંચી ન હોઈ શકે, પણ એનો અંશિક ભાગ પણ આપણા અંદરમાં આવશે ને, આપણને બહુ શાંતિ મળે, એક એક વસ્તુમાં શીખવાનું, તમને સમજાયું તો કીધું। ચલો હવે જો યહાં કોઈ કહેતા હવે મને જે લાઈન વાંચી છે ને વાંચી છે પછી પૂરું કરું, યહાં કોઈ કહેતા હૈ કે લોક તો લોક કો કહેના હો, યહાં કોઈ કહેતા હૈ કે લોક કો કહેના હો વૈસા કહે, લેકિન ફલ તો જીતના ગુણ દોષ હોગા ઉતના હી લગેગા। ઇસ પ્રશ્ન કા ઉત્તર, એ જેટલો અમે ગુણ ધારણ કર્યું છે એ તો તમને ફળ મળવું જોઈએ ને, મુનિ દીક્ષા ધારણ કરી, નગ્ન કચા થઈ, બધું છોડીને આવ્યા, 28 મૂળ ગુણ નું પાલન કરીએ છીએ, તો એટલું તો ગુણ છે, તો એટલું તો ફળ મળવું જોઈએ ને, મળશે ને, એની ક્યાં ના છે, નહીં મળે, નવમી ગ્રહણ કરશે, સંસારમાં રખડશે, બહુ ધારણ કરશે, શરીર મળશે, ક્યાં ના છે, નહીં મળે, મળશે પણ યથાર્થ ફળ નહીં મળે, સંસાર મળશે, દંડ મળશે, ગતિ મળશે, ભવ મળશે, અને અલ્ટિમેટલી આપણે પરમ વિશે પણ વાત કરી હતી કે નવમી ગ્રેડિક માંથી પણ નિત્યાવૃત્તિ જીવનો ત્રસ કર્યાય નો કાળ પૂરો થઈ જાય છે, તો એ જીવ ક્યાં જશે, અને સાતમી નરક નો જીવ નિત્યાવૃત્તિ નો કાળ પૂરો થઈ જશે, એ જીવ ક્યાં મળશે, એ બે જીવ બોલે સાતમી નરક માંથી નીકળીને અને નવમી ગ્રેડિક માંથી નીકળીને બે જીવ મળશે તો નિગોળો, હવે એ વાત કરે, હવે જો બહુ મસ્ત છે, એ પ્રશ્ન કા ઉત્તર અતિ પાહુળ ગ્રંથ મેં દિયા હૈ, યથા હવે બહુ સરસ પેરેગ્રાફ છે, જો યથા જાત રૂપ નગ્ન મુનિ તિલ કે તુલ્ય માત્ર ભી પદાર્થો કા ગ્રહણ નહીં કરતે, સમજાય છે, શું કીધું, જે યથા જાત યથા મુનિ છે, બહારમાં એક વસ્ત્ર ભાગો લે અને અંતરમાં ત્રણ પ્રકારની ચોકડીના અભાવ પૂર્વકની બીજ રાખતા રૂપ પ્રગતિ યથાજાત મુનિનું સ્વરૂપ છે, યદિ કિંચિત ગ્રહણ કરે, હવે જો જે ગુરુદેવજી કહેતા હતા ને પ્રવચનમાં, यदि किंचित भी ग्रहण करे तो उसके फल में वे निबोध जाते। अनुभव वासन में थे ना, ये तुम्हारा चेहरा पर कहीं बदलाव न देखा हो ना। यदि ये किंचित ना एक वस्त्र नो धागो राखे अने पोताने मुनि माने या तो बाह्य वस्त्र त्यागी ने અંતરંગી પ્રાપ્તા ધારણ ના કરી હોય ને પોતાને મુનિ માને તો એ જીવ ક્યાં જશે? નિગોધ વર્ષ વિચાર કરો કે તલવારની ઢાલ પર ચાલવા જેવી વાત અથવા યહા દેખો અથવા યહા દેખો બહુ જ પરિગ્રહ કા ધારી શું ગજબ વાત જો બહુ જ પરિગ્રહ કા ધારી ગ્રસ્ત થોડા ભી ધર્મ સાધે તો શુભ ગતિ પ્રાપ્ત કરતા હોય થોડા ભી ધર્મ કે ચતુર નહીં સાધે ભલે અસંયમ છે ભાવ ત્યાગ નથી પણ સમ્યક શ્રદ્ધા થઈ ગઈ ભેદ જ્ઞાન ની ધારા વર્તે છે સાતત્વ નો યથાર્થ નિર્ણય થઈ ગયો આત્માની અનુભૂતિ થઈ ગઈ અનંતાનુબંધી નિત્યાત્વ નો ભાવ થઈ ગયો તો એવો જીવ અસંયમ ની દશામાં રહેવા છતાં પણ બહુ પરિગ્રહ કે સા એવો જીવ ક્યાં જશે તો કે ચૂપ ગતિ માં જશે ઓર મુનિ થોડા સા ભી વ્રત ગ્રહણ કરે તો નિબોધ જાતા ગાથા માર્મિક લાઈવી કે નહીં બોલો થોડા સા ભી ભંગ કરે વ્રત ભંગ કરે તો નિબોધ જાતા હૈ તથા ન્યાય ભી એસા હી હૈ કે અનશન તપ કા ધારી અન્ન કા દાના ભી ગ્રહણ કરે તો પાપી હોતા હૈ ઓર અનશન વ્રત ધારણ નહીં કરને વાલા અમોદર્ય વ્રત મેં ઉસે અધિક ભોજન કરતે હુએ ભી ધર્માત્મા હોતા હૈ અરે આ આખી વાત અભિપ્રાય ના લેવલ થી વાત છે સમજાય છે કે એક નો અભિપ્રાય સમ્યક થઈ ગયો અને બહાર માં ક્રિયા માં આપણે કહીએ ને કે અશુભ પ્રવૃત્તિ છે પરિણામમાં જ અશુભ ભાવ છે પણ એની શ્રદ્ધા સમ્યક થઈ ગઈ તો એ જીવ આગળ જઈને નિયમથી થોડા કાળમાં અલ્પકાળમાં ચાર ગતિનો અભાવ કરીને મુક્તિની પ્રાપ્તિ કરશે તો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ વસ્તુ એટલે શું છે કે બાહ્ય આચરણ કે સંયમ કે મુનિ પર ધારણ કરતા પહેલા સૌથી પહેલું કર્તવ્ય શું છે આવશ્યક શું છે આવશ્યક છે સમ્યક દર્શન જ્ઞાન ચાલી પ્રાણી મોક્ષમાં એના વગર અગર આ ભાવ છૂટી ગયો એના મૂળ અને દ્રઢ સંસ્કાર રેડિયા વગર અગર આ ભાવ છૂટી ગયો તો ચાર ગતિ 84 લાખ યોનિઓમાં ક્યાંય ભટકવા અને ક્યાંય રખડવા ચાલ્યા જશું ક્યાંય અટકો પત્તો નહીં ખાય અને કોઈ આવીને કહેશે નહીં કે તું ભગવાન છો તારામાં ભગવાન બનવાની તાકાત છે તારે સમ્યક દર્શનની પરથી તારા આત્માના આશ્રયથી પ્રગટ થશે એવો બોર આ સંસારમાં કોઈ નહીં આપે જે હમણાં આપણને આ રોજ મળી રહે બહુ કિંમત દુર્લભતા આપણને અંદરથી મહિમા ગરિમા અનંત મહિમા આપણને અંદરથી આવી જોઈએ તો એ પ્રકારની એક પરિણતિ અને એક પાત્રતા પણ કેળવાશે એટલે સિદ્ધ હોતા હૈ કે દોષ સહિત ઊંચી પદવી કી અપેક્ષા નીચી પદવી હી શ્રેષ્ઠ હૈ એટલે દોષ લગાકર ઊંચી પદવી કો બિગાડના યોગ્ય નહીં હૈ નીચે નિધિ નીચે નહીં પ્રતાવી યહ અનંત ઉપકાર હૈ અને કાંત બોધિની દ્વાદશાંગી પરમકારી જીનવાણી માસનો અંબકોના અનંતકારી સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો સત્ય સનાતન સ્વાનુભૂતિમય વિશ્રામ દિગંબર જૈન ધર્મનો